मेरे मांगने से ज्यादा मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष से यीशु से। मैं भटका हुआ मुसाफिर मेरी राहों में थी मुश्किल मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा
આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા પ્રભુએ આપણા માટે પુષ્કળ પુષ્કળ કર્યું છે. આપણે માંગીએ અને આપણે કલ્પીએ તે કરતા પ્રભુએ આપણા માટે પુષ્કળ કર્યું છે. આપણને લિવિંગ સ્ટોન બનવાનો અધિકાર આપ્યો છે. યુ આર એ લિવિંગ સ્ટોન, તમે જીવંત પથ્થર છો. અને પ્રભુએ તમને અને મને એ અધિકાર અથવા એ હક આપ્યો છે આત્મિક ઘરમાં ચણવા માટે, ચણવામાં આપણને આવ્યા છે. યોગ્ય જગ્યાએ કાપખૂપ કરી અને આપણી ગોઠવણી કરી છે કે આપણે ત્યાં રહીને પ્રભુની સ્તુતિ અને આરાધના માટે આપણે વપરાઈ શકીએ. ફર્સ્ટ પીટર સેકન્ડ ચેપ્ટર પહેલો પીટર બીજો અધ્યાય તેની ચોથી અને પાંચમી કલમ અને નવમી કલમ. ફર્સ્ટ પીટર સેકન્ડ ચેપ્ટર બિગેનિંગ વર્સ 4-5 એન્ડ વર્સ 9 એન્ડ 10. જે જીવંત પથ્થર છે જેને માણસોએ નકાર્યો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરાયેલો તથા મૂલ્યવાન છે, તેની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો. અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે એ યજ્ઞો કરવા માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા ન હતા, પણ હાલ તમે દયા પામ્યા છો. પ્રભુ આ વચનોને આશીર્વાદિત કરો. આપણે પાછલા દિવસોમાં પણ આ બાબત ઉપર વિચાર કરતા હતા અને આજે પણ આપણે એ બાબત પર વિચાર કરવા માંગીએ છીએ. એશિયા માઇનરમાં આ બધા જ પ્રાંતમાં, પોન્તિયસ, ગલાતિયા, કપદુકા, આશિયા, બિથુનિયામાં આ લોકો વિખેરાઈ ગયેલા હતા. પોસિબલ છે કે કદાચ સતાવણીના કારણે વિખેરાઈ ગયા હોય, અથવા તો નોકરીની શોધમાં તેઓ વિખેરાઈ ગયા હોય. બટ ધે વર અંડર પ્રેશર એન્ડ પર્સિક્યુશન. તેઓ સતાવણીમાં પણ હતા અને પસાર થઈ રહ્યા હતા. તેઓની પાસે કોઈ આશા નહોતી, તેઓની પાસે કોઈ એવો ગોલ નહોતો રહ્યો, કારણ કે તેઓ વિખેરાઈ ગયેલા હતા. પરંતુ અહીં ઘણી પિત્તર તેઓ કહે છે કે હે, યુ આર ધ લિવિંગ હોપ, યુ હેવ એ લિવિંગ હોપ. તમારી પાસે સજીવન આશા છે. ભલે તમે વિખેરાઈ ગયેલા હો, ભલે તમે સતાવણીમાંથી પસાર થઈ રહ્યા હો, પરંતુ તમારી પાસે આશા છે. અને તેથી પ્રેરિત પોતાની ઓળખ, પ્રેરિત પિત્તર પોતાની ઓળખ આપતા કહે છે કે ખ્રિસ્તનો પ્રેરિત હું છું, પ્રેરિત તરીકે પસંદ કરાયેલો હું છું, અધિકારયુક્ત અને ઈસુના પ્રતિનિધિ તરીકે આ વચન લખતા કહે છે કે તમારી પાસે આશા છે. પરંતુ સાથે બીજી એક બાબત, પિતરના હૃદય ઉપર એક એવો બોજ છે, પિતરના હૃદય ઉપર એવો બોજ છે. અને કયો બોજ હોઈ શકે? તો કહે છે કે ઈશ્વરના લોકો પાસેથી શી આશા રાખવામાં આવે છે? આ લોકો વિખેરાઈ ગયેલા હતા, સતાવણીમાંથી પસાર થઈ રહેલા હતા, પરંતુ કહેશે કે તમે જીવંત પથ્થરો છો. તમે જીવંત પથ્થરો છો. અને તેથી કહે છે કે તેની પાસે આવીને, તેની પાસે આવ્યા વગર તમે અને હું જીવંત પથ્થર બની શકતા નથી. અને આપણે પાછલા દિવસોમાં એ જોઈ ગયા, તેની પાસે આવીને તમે જીવંત પથ્થર બન્યા, અને ત્યાર પછી તેની પાસે આવ્યા વગર પ્રભુ તમને તેના આત્મિક ઘરમાં ચણી શકતા નથી. નો વે. ધીસ ઇઝ કોલ ઇન્સ્ટિટ્યુશન. આના તમે સભ્ય થઈ શકો છો, તમે દેવળમાં આવી શકો છો, હાજરી આપી શકો છો, દાન આપી શકો છો, બીજા પ્રકારની સેવા પણ કરી શકો છો, બધું જ કરી શકો છો, પણ તેની પાસે આવ્યા વિના, તમારું જીવન તેને સોંપ્યા વગર પ્રભુના આત્મિક ઘરમાં તમારો કોઈ સંબંધ પ્રભુ સાથેનો નથી. વેરી ક્લિયર. પછી તમારું આખું જીવન તમે દેવળમાં પસાર કરી નાખ્યું હશે, ધેટ્સ ઓલ, એનો કોઈ અર્થ નથી. તેની પાસે આવીને તમે જીવંત પથ્થરો બની શકો છો. અને એ મારો પ્રશ્ન છે કે તમે તેની પાસે આવ્યા છો, તમે તેની પાસે આવ્યા છો. અને એ બોજ પિતરના પાસે હતો કે તમે જીવંત પથ્થરો છો, ભલે રોમન સલ્તનત છે અને તેની સતાવણીમાં તમે પસાર થઈ રહ્યા છો, ભલે તમે ચામડાઓમાં તમને બાંધી દેવામાં આવે છે, તમને સીવી લેવામાં આવે છે, ભલે તમને ટોર્ચ તરીકે તેઓનો સંયુક્ત ઉપયોગ કરવામાં આવે છે, ભલે તમને રથની પાછળ બાંધી દેવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે, પરંતુ તમે વિખરાઈ ગયેલા હો કે પરદેશી જેવા હો, પણ પ્રભુની નજરમાં તમે અને હું મૂલ્યવાન છીએ. પ્રભુની નજરમાં તમે અને હું મૂલ્યવાન છે. અને તેથી પ્રભુએ તમને અને મને આત્મિક ઘરમાં ચણવામાં આવ્યા છે. અને આત્મિક ઘરમાં એટલા માટે ચણવામાં આવ્યા છે કે આપણે ઈશ્વરને પ્રજાઓની સમક્ષ અને પ્રજાઓને ઈશ્વરની સમક્ષ આપણે લાવનાર બનીએ. કારણ કે આપણને, તમને ને મને યાજકો બનાવ્યા છે. ડુ યુ નો વી હેવ એ રિસ્પોન્સિબિલિટી. ઇલેક્શન હેઝ એ પર્પઝ. ઇલેક્શન હેઝ એ પર્પઝ. તમે કોઈકને ચૂંટી લાવો અને ત્યાં મૂકી દો વોશિંગ્ટનમાં, પતી ગયું? નો. દે હેવ એ રિસ્પોન્સિબિલિટી. દે હેવ એ રિસ્પોન્સિબિલિટી. સો ઇન ક્રાઇસ્ટ વેન વી આર ફોરગીવન, વી આર રિડીમ્ડ, વી હેવ એ રિસ્પોન્સિબિલિટી કે આપણે ઈશ્વરને પ્રજાઓની સમક્ષ અને પ્રજાઓને આપણે ઈશ્વરની સમક્ષ લાવનારા બનીએ. અને તેથી પિતર કહે છે કે તમે તેની પાસે આવીને જીવન પથ્થરો બન્યા છે. શા માટે જીવન પથ્થરોને તૈયાર કરવામાં આવ્યા? શા માટે જીવન પથ્થરોને આત્મિક ઘરમાં ચણવામાં આવ્યા? તો કહે છે ત્યાં આપણે ઈશ્વરની સ્તુતિ અને ઈશ્વરની આરાધના કરી શકીએ. તેના માટે આપણને આત્મિક ઘરમાં ચણવામાં આવ્યા. ઈશ્વરના ઈરાદાઓ અને ઈશ્વરની યોજના આપણે પરિપૂર્ણ કરનારા બનીએ, તેના માટે આપણને આત્મિક ઘરમાં ચણવામાં આવ્યા છે. અને તેના માટે આપણે તેની તૈયારી રૂપે આપણે તે જોઈ ગયા હતા બે બાબત. એક તો બર્થ ફ્રોમ અબોવ. જન્મ એ ફક્ત ઈશ્વર આપી શકે છે, એ તમારી પાસે ને મારી પાસે નથી, એ તમારી ને મારાથી શક્ય ના બને. પ્રભુ પવિત્ર આત્મા તમને કન્વિન્સ કરે ત્યારે એ શક્ય બને છે, અને ત્યારે તમારો મારો નવો જન્મ થઈ શકે છે. વેન વી ઓપન અવર હાર્ટ, ત્યારે પવિત્ર આત્મા ઇન્વાઇટ કરે અને આપણે આપણા જીવનો ખોલી નાખીએ, હી એન્ટર ઇન અવર લાઈફ, અને ત્યારે આપણે જીવન પથ્થરો બની શકીએ. સો બર્થ ફ્રોમ અબોવ, that is, and second, a growth, vruddhi. Yes, vruddhi, a man's word. Vruddhi aapne kari shakye che, par janma aapko kona hatma che, e ishwar kari shakye che, e aapna hatma nathi, par vruddhi aapna hatma che, vruddhi aapne kari shakye che, jara aapne nao janma thai che, પ્રભુને આપણે સોંપાઈ જઈએ છીએ. પવિત્ર આપણા પવિત્ર આત્મા આપણા વાસો કરવા આવે છે, એ આપણને દોરે છે, એ આપણને ગાઈડન્સ આપે છે, એ આપણને ચલાવે છે. અને જીવન મી દોડમાં દોડતા એ આપણને બળ આપે છે. સાની અંદરથી જીવંત વચનોમાંથી. એટલે વૃદ્ધિ એ આપણા તરફથી હોઈ શકે. અને ત્યાર પછી આપણે આ જન્મના બાબતમાં આપણે તારણ વિશે જોઈ ગયા હતા, અને તેમાં ટ્રાયુન ગોડ ટ્રિનિટી કામ કરે છે. હા, દેવ બાપ એના પૂર્વ જ્ઞાન પ્રમાણે આપણને પસંદ કરે છે, પુત્ર એનું રક્ત વહેવડાવે છે, અને પવિત્ર આત્મા આપણને સેન્ટિફાય કરે છે અને પવિત્રતામાં દોરી લઈ જાય છે. અને એ પણ આપણે જોયું પહેલો અધ્યાયને 1-12 કલમમાં જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં ગાડી ત્રણ તારણ વિશે આપણે જોઈ ગયા હતા. ભવિષ્યનું તારણ, વર્તમાનનું તારણ અને આવનાર તારણ, ભૂતકાળનું તારણ. એ ત્રણ બાબત વિશે આપણે જોઈ ગયા હતા. અને તેમાં આપણે જોઈએ ત્રીજી કલમમાં કહે છે કે સજીવન, ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું. અને ત્યાર પછી ચોથી કલમમાં કહે છે અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. અને પછીથી કહે છે કે તે વતન તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે. અને પાંચમી કલમ કહે છે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે. એ તારણ વિશે, જે ભવિષ્યનું તારણ છે તેના વિશે આપણે જોયું. કે વર્તમાનકાળનું તારણ જે છઠ્ઠી કલમમાં કહે છે તેમાં તમે બહુ આનંદ કરો છો. જો વર્તમાનકાળ લખવામાં આવે છે તમે આનંદ કરો છો. જો કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી નાના પ્રકારના પરીક્ષણ થયા છે, તમે દુઃખી થયા છો. અને નવમી કલમમાં કહે છે તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ છે. અને રોજબરોજના જીવનમાં આપણે પામતા જ જઈએ છીએ. અને ખરેખર જો કે હું પોતે કબૂલ કરું છું, હું ઘણી વાર મેં હમણાં પ્રાર્થના કરીને નાલાયક નઠારો છું, હે ને, કારણ કે હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે, તેને કોણ જાણી શકે. અને ઘણી બધી વાર તમે ને હું જાણે કે ઈશ્વર છે જ નથી, ઈશ્વર છે જ નથી, એટલા બધા કઠોર ને નાલાયક થઈ ગયા છે. પણ પવિત્ર આત્મા આપણને રાઈટ ટ્રેક પર લાવે છે. અને તેથી આપણે કબૂલ કરી લે છે, યસ લોર્ડ આઈ ડીડ મિસ્ટેક, મેં ભૂલ કરી, મને માફ કરો. અને એ તારણનો આનંદ રોજ બરોજ મારા રોજના પ્રતિદિન જીવનમાં હું અનુભવી રહ્યો છું, હું અનુભવી રહ્યો છું. આઈ એમ એક્સપિરિયન્સિંગ દેટ જોય, દેટ પ્લેઝર એન્ડ દેટ હેપીનેસ. અને તેથી કહે છે કે એ વર્તમાનકાળ તારણ રોજ બરોજના આપણા જીવનમાં આપણે એ અનુભવીએ છીએ. અને ભવિષ્યના તારણની વાત એ આપણે ભૂતકાળના તારણની વાત કે જે જગતના મંડાણની અગાઉ મારી નંખાયેલા હલવાન તરીકે તમારે માટે અને મારા માટે તૈયાર કરવામાં આવ્યું, અને એ છેલ્લા કાળમાં પ્રભુ આપણને આપવાના છે. જગતના મંડાણની અગાઉ, બિફોર ક્રિએશન. વીસમી કલમમાં કહે છે તે તો જગતના મંડાણની અગાઉ નિર્માણ થયેલો હતો. જગતના મંડાણની અગાઉ આ આખી યોજના તૈયાર કરવામાં આવી હતી, અને એ સમયની સંપૂર્ણતાએ પૂરી થઈ અને છેલ્લા દિવસોમાં એ પ્રભુ આપણા માટે એ તારણ લાવવાનો છે. એ બાબત પણ આપણે જોઈ ગયા હતા. અને પ્રબોધકો બોલતા હતા, તેઓ લખતા હતા, પણ તેઓ સમજતા નહોતા તેઓ શું બોલી રહ્યા છે, તેઓ શું લખી રહ્યા છે. તેમને પૂરું પિક્ચર નહોતું, ઝાંખું ઝાંખું તેઓ દર્પણમાં ઝાંખું ઝાંખું જોતા હતા. પણ આપણે તો નજરો નજર જોવાના છે. દૂતો નિરીક્ષા કરવાની ઈચ્છા રાખતા હતા, અરે આ માણસ કેવું હશે, માણસ કોણ હશે, પ્રભુ તમે માણસ બનાવો છો, કોણ હશે. કહે છે કે દૂતો પણ નિરીક્ષા કરવાની ઈચ્છા રાખે છે, પણ આ બંને ગ્રુપને આનો લાભ મળ્યો નહીં. આ પ્રબોધકોને નહીં અને આ દૂતોને પણ નહીં. જે તેઓ બોલ્યા તેઓ સમજ્યા નહીં, તેઓ જોવાની ઈચ્છા રાખતા હતા તે જોઈ શક્યા નહીં. એ બાબત આપણે જોઈ આપણે જાણી અને આપણે અનુભવી. આપણે જોઈ, આપણે જાણી અને આપણે અનુભવી. સો વી હેવ અ સ્પેશિયલ પ્રિવિલેજ. વી આર સ્પેશિયલ પીપલ. એ પ્રબોધાએ લખ્યું સમજ્યા નહીં, એ દૂતો નિરીક્ષા કરવાની ઈચ્છા રાખી, પણ તેઓના લાભ મળ્યો નહીં. એ લાભ આપણને આપવામાં આવ્યો. પિતર કહે છે કે વોટ ઇઝ ધ ગોલ ઓફ અવર સાલ્વેશન. તો આપણા તારણનો ધ્યેય શું? પ્રભુએ આપણને જીવન પથ્થરો બનાવ્યા, એના આત્મિક ઘરમાં એને યોગ્ય જગ્યાએ ગોઠવ્યા, તમારા કામ પર તમને ગોઠવ્યા, એટલા માટે કે તમે અને હું પ્રભુના મહિમા માટે અસરકારક રીતે વપરાય શકીએ. સો વોટ ઇઝ ધ ગોલ ઓફ અવર સાલ્વેશન? તારનું ધ્યેય શું હોઈ શકે? તો કહે છે કે આપણે પ્રભુને આજ્ઞાંકિત થઈએ. પહેલી જ કલમમાં શું કહે છે કે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા સારું. સો આપણે જીવન પથ્થરો તરીકે આપણે ઈશ્વરને આધીન થઈએ. આપણે ઈશ્વરને આધીન થઈએ, ઇટ મીન્સ પ્રભુની ઈચ્છા પૂરી કરનારા બનીએ. ટુ ડૂ હિઝ વિલ, ટુ ડૂ હિઝ વિલ, તેની ઈચ્છા પ્રમાણે આપણે જીવીએ, તેની ઈચ્છા આપણે પૂરી કરીએ. શું આપણે તેની ઈચ્છાને પૂરી કરી રહ્યા છે? શું જીવંત પથ્થરો તરીકે જ્યારે તેમણે આપણને પસંદ કર્યા, જે પ્રબોધકો અને જે દૂતો જે આશા અને ઈચ્છા અને અપેક્ષા રાખતા નહોતા, તે આપણને લાભ મળ્યો, આપણે જીવંત પથ્થરો બનાવ્યા, આપણે પવિત્ર પ્રજા બનાવી, તેના ખાસ લોકો બનાવ્યા, અંધકારમાંથી આશ્ચર્યકારક પ્રકાશમાં આપણને આવવાનું આમંત્રણ આપ્યું, આપણને પવિત્ર યજ્ઞ કરવા માટે યાજક વર્ગનું માન આપ્યું, તો શું આપણે તેની ઈચ્છા પૂરી કરીએ છીએ? શું આપણે તેની ઈચ્છા પ્રમાણે જીવીએ છીએ? શું આપણે તેની ઈચ્છાને શોધીએ છીએ? શું આપણે તેમની ઈચ્છાને આધીન થઈએ છીએ? ડુ વી ફોલો હિઝ વિલ? અને બીજું, પહેલું, આપણે તેને આજ્ઞાંકિત થઈએ, તેની ઈચ્છા પૂરી કરીએ, અને બીજું આપણે તેના જેવા થઈએ. 15મી કલમમાં શું કહે છે? પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. તેની ઈચ્છા પૂરી કરવી અને તેના જેવા થવું. ટુ બી લાઈક હિમ, ટુ બી લાઈક હિમ. તેની પ્રતિમામાં આપણને બનાવ્યા છે, તેની પ્રતિમા તેમણે આપણામાં મૂકી છે. તો આપણે, તમારે અને મારે, તેની પ્રતિમામાં આપણે બનતા જવાનું છે. તો આપણી આપણી રોજિંદા જીવનમાં કેવી પ્રાર્થના હોઈ શકે? આપણા રોજના જીવનમાં કેવી પ્રાર્થના હોઈ શકે? ઘણા બધા લોકો આ પ્રમાણે પ્રાર્થના કરતા, ગીવ મી મોર પાવર, ગીવ મી મોર પાવર, ગીવ મી મોર પાવર, પ્રભુ મને સામર્થ્ય આપો, મને સામર્થ્ય આપો, મને સામર્થ્ય આપો. પ્રભુ સામર્થ્ય નથી આપતા. પાવર બિલોંગ્સ ટુ હિમ. યસ, સામર્થ્ય બિલોંગ્સ ટુ હિમ. પ્રભુ કોઈને હાથમાં એ સામર્થ્ય આપી દેતા નથી. પેલો સિમોન જાદુ કરનારો હતો, પ્રેરિતના આઠમા કૃત્યમાં, ખબર છે? અને તેણે જીવન સોંપી દીધું, અને પિતરને યોહાન હાથ મૂક્યા અને પવિત્ર આત્મા પામે. એણે જોયું અને એણે પૈસા આપવા માંડ્યા, એણે પૈસા આપવા માંડ્યા, મને પણ આ પાવર આપો, મને આ સામર્થ્ય આપો. પ્રભુએ સામર્થ્ય કોઈના હાથમાં નથી આપતા. તમે ને હું જીવંત પથ્થરો બનીએ છીએ, પવિત્ર આત્મા તમારામાં રહેવામાં આવે છે, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા તમારામાં અને તમારા દ્વારા તેની ઈચ્છા, તેના ઈરાદા પૂરા કરે છે. પણ એ સામર્થ્ય તમારા મારા હાથમાં નથી આપતા. તમારામાં અને તમારા દ્વારા, આપણા દ્વારા તેની ઈચ્છા અને તેના ઈરાદા એ પૂરા કરે છે. તો આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ? આપણી રોજની પ્રાર્થના કેવી હોવી જોઈએ? પ્રભુ તમારી ઈચ્છા પૂરી કરવા માટે અમારી સહાય કરો, મારી સહાય કરો, અને પ્રભુ તમારા સમાન મને બનાવતા જાઓ. મેક મી મોર લાઈક યુ. પ્રભુ મારા રોજબરોજના જીવનમાં તમારી ઈચ્છા પૂરી કરવાને માટે મને તૈયાર કરો, અને રોજબરોજ મને અને અમને તમારી પ્રતિમામાં બનાવતા જાઓ, કે જેથી આપણને જ્યાં મૂકવામાં આવ્યા છે ત્યાં આપણી સાથે કામ કરનારા લોકો જેઓ વિદેશીઓ છે એ આપણામાં એ પવિત્રતા, એ પ્રેમ, એ આનંદ, એ શાંતિ, એ ભલાઈ અને એ જીવન અને પ્રભુ ઈસુની પ્રતિમા તમારા અને મારામાં જોઈ શકે. અને તેથી આપણે આપણા રોજના જીવનમાં આપણી એ પ્રાર્થના, પ્રભુ તમે અમને તમારા જેવા બનાવો અને તમારી ઈચ્છા પૂરી કરવા માટે અમારી સહાય કરો. એ આપણી રોજની પ્રાર્થના હોવી જોઈએ. અને ત્યાર પછી આગળ આપણે જોવા માંગીએ છીએ ત્રીજો અધ્યાયને, તેની 18મી કલમમાં તારણ અને નવા જન્મ વિશે. ત્રીજો અધ્યાયને 18મી કલમમાં શું કહે છે? કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયે અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. એક જ વારનું મરણ, એક જ વારનું મરણ, અને ઈશ્વર પુત્રના રક્તથી આપણો ઉદ્ધાર છે. અને તેને આત્મામાં સજીવન કરવામાં આવ્યો. આશા પૂરી થઈ જતી નથી તમારા અને મારા માટે? વ્યક્તિ જો મરી જાય, વિશ્વાસુ, આ જોહા વિટનેસ, એ લોકો એમ કહે છે કે બીજી તક છે. કારણ કે અહીં ગાડી કહે છે કે આત્મામાં, અહીં ગાડી આત્મા બંદીખાનામાં પડેલા આત્માનો ઉપદેશ કર્યો, એટલે એ લોકો કહે છે કે બીજી તક છે. નો, દેર ઇઝ નો ઓપોર્ચ્યુનિટી વેન યુ આર લિવિંગ, ધીસ ઇઝ ધ ઓનલી ઓપોર્ચ્યુનિટી યુ હેવ. તમે જો પ્રભુનો સ્વીકાર કરતા નથી ને, ઇફ યુ ડાય, દેટ્સ ઓલ, બીજી કોઈ તક છે નહીં. પરંતુ જો પ્રભુનો દાસ કે દાસી મરી જાય, તેનો આત્મા પ્રભુની પાસે જાય છે. જો કબરમાં જ આપણે રહીએ, આખા જીવનભર પ્રભુની સેવા કરી હોય અને પછી આપણે મરી જઈએ અને આપણા આત્મા પ્રભુની પાસે જાય નહીં, તો શું એવું એવું પ્રભુ એવું ઈચ્છતો હોય કે એનો એનું બાળક આખી જિંદગીભર એની સેવા કરે અને પછી કબરમાં આખું જ્યાં સુધી આવીને ત્યાં સુધી ઊંઘ્યા જ કરે? કેટલી કેટલી દયાજનક પરિસ્થિતિ કહેવાય. ના, એવું નથી. પણ આપણું આપણો નિર્બળ અને નિર્જીવ દેહ ત્યાં રહે છે, પણ આપણો આત્મા પ્રભુની પાસે જાય છે. આપણો આત્મા પ્રભુની પાસે જાય છે. અને તેથી અહીં ઘડી આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે આત્મામાં જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. બંદીખાનામાં જઈને તેમણે ઉપદેશ કર્યો. વાલાઓ, આજે અહીં ગાડી જે બાબત છે તે થોડોક વિચાર માંગી લે છે. આજે અહીં ગાડી લખવામાં આવી છે કે તેમણે ઉપદેશ કર્યો, પણ ગ્રીક ભાષાની અંદર આ શબ્દ, એ જ્યાં ઉપદેશ કર્યો એ યોગ્ય નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં ગયા? તો એ જો એક વચન વાંચીએ તો એનું એનું અનુસંધાન તમને બીજી કલમમાં મળશે. અને એટલે જ બાઇબલનું એક કલમ બીજી કલમની સાથે આપણે સરખાવી જોઈએ અને વાંચવી જોઈએ. તમે બીજો પિત્તર અને બીજો અધ્યાય અને તેની ચોથી કલમ વાંચો તો તમને ખ્યાલ આવશે. જો બીજો પિત્તર, બીજો અધ્યાય અને ચોથી કલમ, ત્યાં શું કહે છે? કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતાં સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા. અને યહૂદાનો પત્ર તમે વાંચશો, એનો એક જ અધ્યાય છે. અને યહૂદાનો પત્ર વાંચશો તો તેની છઠ્ઠી કલમમાં શું કહે છે? છઠ્ઠી કલમમાં કહે છે કે વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેણે અંધકારના સનાતન બંધનમાં રાખ્યા છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં ગયા અને ઉપદેશ નથી કર્યો, પરંતુ જે દૂતોએ પાપ કર્યું, આખી જે આખ્યા લ્યુસિફર અને તેની સાથે, તેમને ન્યાયકરણના એ બંધનમાં ત્યાં ગાળી નાખી દે. ત્યાં જઈને તેમણે શું કર્યું? ઉપદેશ નથી કર્યો, તેમણે આ વિક્ટરીની જાહેરાત કરી. હી એનાઉન્સ વિક્ટરી ઓવર ડેથ, અને શેતાન ઉપર અને મરણ ઉપર તેમણે વિજય જાહેર કર્યો, વિજય પ્રાપ્ત કર્યો તેની તેમણે જાહેરાત કરી. ઉપદેશ કર્યો એ બાબત ત્યાં ગ્રીક શબ્દ પ્રમાણે નથી, તેમણે જાહેરાત કરી. અને તેથી તમે જોશો તો 22મી કલમમાં શું કહે છે? ત્રીજો અધ્યાયની 22, દૂતો અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયો છે ને દેવની જમણી તરફ બેઠેલો છે. હવે આ દૂતો અધિકારીઓ અને પરાક્રમીઓ એ આ ફોલન એન્જલ્સને માટે, શેતાનને માટે એ વાપરવામાં આવે છે. અને તેથી પ્રભુ ઈસુએ એ બંદીખાનામાં જઈ અને બીજી તક નથી આપી. તમે ને હું એ કબરમાં છે, પરંતુ આપણો આત્મા પ્રભુની પાસે છે. પણ આ સનાતન અંધકારના ખાડાઓમાં આ હતા, તેમણે જ એને જાહેરાત કરીને વિજયને, વિક્ટરીને જાહેરાત કરી, યસ આઈ એમ હિયર, હું મરણની ઉપર જય પ્રાપ્ત કરી ચૂક્યો છું, એ તેમણે જાહેરાત કરી. અને ત્યાર પછી તે દેવ બાપની જમણી તરફ બેઠેલા છે. તો ઘણા બધા એમ કહેશે કે પિતાનું રાજ્યાસન, પુત્રનું રાજ્યાસન, પવિત્ર આત્માનું રાજ, ત્રણ રાજ્યાસન પસંદ પ્રભુ ત્યાં બેઠા છે. નો વે, નો વે. ભલે ટ્રાયુન, બટ ઇઝ વન ગોડ. અને કહે છે દેવની જમણી તરફ બેઠેલા છે, પાવર ઓફ ઓથોરિટી, તેમની પાસે સત્તા અને પરાક્રમ ચચકે છે, તે જમણી તરફ બેઠેલા છે. અને ત્યાંથી એ આવવાના છે, ત્યાંથી એ આવવાના છે. પણ વાલાઓ, આજનો મારો વિષય અને આજનો મારો પ્રશ્ન છે કે શું તમે ને હું દેવની ઈચ્છા પ્રમાણે જીવન જીવીએ છીએ? અને શું રોજબરોજના જીવનમાં તમે ને હું તેની પ્રતિમામાં આપણે બનતા જઈએ છીએ? કારણ કે જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે, તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. કારણ કે તેનું લોહી તેણે તમારા માટે અને મારા માટે વહેવડાવ્યું છે. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથી લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા છો, અને તેથી તમને આત્મિક ઘરમાં ચણવામાં આવ્યા છે. કેમ? કારણ કે લાકડા ઉપર તેણે તમારા માટે અને મારા માટે પ્રાણ આપ્યો છે. અને ઇફ યુ હેવ એક્સેપ્ટ લીધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એઝ અ પર્સનલ સેવિયર, તમે જીવન પથ્થરો છે. ઇન હિમ, તેની પાસે આવીને, તેનામાં, કમિંગ ટુ હિમ ફર્સ્ટ, તમે જીવન પથ્થરો બને છે. અને અહીં ગાડી તમારું સમાધાન છે. ધેર યુ કેન ફાઇન્ડ યોર સેવિયર, ધેર યુ કેન ફાઇન્ડ યોર સાલ્વેશન, ધેર યુ કેન ફાઇન્ડ યોર ફરગીવનેસ, ધેર યુ કેન ફાઇન્ડ યોર રિડમ્પશન, and restoration. There you can find your freedom. There you can find your real peace. There you can find your strength. There you can find your true blessing. There you can find the ultimate goal of your life. There you can find the true meaning of your life. There you can find your everlasting and eternal life. There you can find your second birth. Yes, at the cross, at the foot of the cross, you can find your second life, second birth. There you can find resurrection. There you can find your heavenly home. There you can find your heavenly home. And that is the hope. That is the hope. So, tame na ho, teni ichcha pramane jeeviye chhe. તેની પ્રતિમામાં આપણને બનાવ્યા છે ત્યારે આપણે રોજબરોજના જીવનમાં તેની પ્રતિમામાં બનતા જઈએ છીએ. ડૂ હિઝ વિલ મેક મી મોર લાઈક યુ, શું એ આપણી પ્રાર્થના હોવી જોઈએ. પ્રાર્થના કરીએ. અમારે તમારી ઈચ્છા પ્રમાણે જીવવાનું છે અને અમારે તમારી પ્રતિમામાં રોજ બરોજ બનતા જવાનું છે. પ્રભુ, જગત અમારી સામે છે. અમારે રોજની લડાઈ લડવાની હોય છે પ્રભુ, અમારે રોજની લડાઈ લડવાની હોય છે. વધસ્તંભમાં રહેલું સામર્થ્ય અમારી પાસે ન હોય તો પ્રભુ અમે નાશ પામીએ. અમે વધસ્તંભ પાસે આવ્યા છીએ પ્રભુ, તમારું સામર્થ્ય માંગ્યું છે, તમારી કૃપા માંગ્યું છે. તમે મને આ પ્રિવિલેજ આપ્યો છે પ્રભુ, તમે મને આ પ્રિવિલેજ આપ્યો છે કે અમે યાજકો સમાન તમારી સેવા કરીએ પ્રભુ. અને આ પ્રિવિલેજ પ્રભુ બીજા લોકોની પાસે નથી, તમે અમને આપ્યો છે. ત્યારે પ્રભુ તમારી ઈચ્છા છે કે અમે તમારી આધીનતામાં જીવીએ, તમારી ઈચ્છા પ્રમાણેનું જીવન જીવીએ. અને પ્રભુજી અમે તમારી પ્રતિમામાં રોજ બરોજ બનતા જઈએ. પ્રભુ અમારી સહાય અને અમારી મદદ પ્રભુ તમે બનો. અમારી સંતાવાની જગ્યા પ્રભુ તમે બનો. અને અમારા રોજના જીવનમાં પ્રભુ અમને લઈ જાઓ, અમને દોરી લઈ જાઓ. અમારી એ પ્રાર્થના છે, અમારી વિનંતી છે, અમારી એ માંગણી છે. પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળી અને પ્રભુ તેનો સ્વીકાર કરો. આમેન.